એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં ફરી સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં સફર કરીશું જે ભવિષ્યની લાગે, પણ એના પડઘા આજે પણ સંભળાય છે.
હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ જેનિફર ઈગનની ખૂબ જ ચર્ચાયેલી નવલકથા ધ કેન્ડી હાઉસ વિશે.
જેનિફર ઈગન નામ સાંભળતા જ પેલી એમની પુલિત્ઝર વિજેતા કૃતિ યાદ આવે, અ વિઝિટ ફ્રોમ ધ ગૂન સ્ક્વોડ.
બરાબર. ઈગન ખરેખર જાણીતા છે એમની અલગ પ્રકારની પ્રયોગાત્મક શૈલી માટે, અને ટેકનોલોજી, સમય, માનવ સંબંધો આ બધા પર એ ઊંડું ચિંતન કરે છે.
અને ધ કેન્ડી હાઉસ તો ગૂન સ્ક્વોડના જ વિશ્વમાં સેટ થયેલી છે ને, જાણે એની સાથી નવલકથા.
હા, એમ કહી શકાય. ઘણા પાત્રો અને એમના પરિવારો અહીં પાછા દેખાય છે, પણ આ નવલકથા એકદમ સ્વતંત્ર રીતે પણ માણી શકાય એવી છે. એવું નથી કે તમારે પહેલી વાંચી જ હોવી જોઈએ.
સારું. અને આ પુસ્તક આપણને એક એવા વિચાર પર લાવીને મૂકી દે છે જે, મતલબ, આજે બહુ જ રેલેવન્ટ છે. ટેકનોલોજી, આપણી યાદો, આપણી ઓળખ, અને સૌથી મોટો મુદ્દો આપણી પ્રાઇવસી.
બિલકુલ. વિચારો કે શું થાય જો આપણી બધી જ યાદો, એટલે બધી જ અચેતન મનમાં પડેલી ક્ષણો પણ, એક મોટા ડિજિટલ ભંડારમાં અપલોડ કરી શકાય.
અને એટલું જ નહીં, બીજાની યાદોમાં ડોક્યુ કરવા માટે આપણે આપણી પોતાની યાદોનું દાન કરવું પડે.
હા, આજ મૂળ વિચાર છે જેના પર આખી ધ કેન્ડી હાઉસ રચાઈ છે.
આ ટેકનોલોજીનું નામ પણ રસપ્રદ છે, ઓન યોર અનકોન્શિયસ, OUI.
બરાબર. અને એના સર્જક છે બિક્સ બાઉટન, એક ટેક વિઝનરી કહી શકાય એવા. એ આખી સિસ્ટમ બનાવે છે.
એટલે કલ્પના એવી કે આપણી પૂરેપૂરી ચેતના, દરેક વિચાર, અનુભવ, સંવેદના, એ બધું એક સામૂહિક ચેતના, એટલે કે કલેક્ટિવ કોન્શિયસનેસ નામના ક્લાઉડ પર ઉપલબ્ધ હોય.
એટલે કે એકબીજાને સંપૂર્ણપણે સમજવાની શક્યતા, અનંત જ્ઞાનનું વચન. લલચાવનારું તો લાગે જ.
ચોક્કસ લલચાવનારું. પણ અહીં જ પેલો મોટો પ્રશ્ન આવે છે, શું આ સંપૂર્ણ પારદર્શિતા ખરેખર સારી છે? આપણી અંગત વાતો, ભૂલો, રહસ્યો, બધું જ જાહેર.
હા, અને જો એવું થાય તો આપણે પોતે કોણ રહીએ? આપણી ઓળખનું શું?
એટલે જ આ ટેકનોલોજી સમાજને બે ભાગમાં વહેંચી નાખે છે. એક તરફ છે શેરર્સ, જેઓ જોડાયેલા રહેવા, સમજવા માટે આ કલેક્ટિવ ચેતના અપનાવે છે.
અને બીજી તરફ છે ઇલ્યુડર્સ, એ લોકો જેમને પોતાની ગોપનીયતા વહાલી છે, જેઓ આ સિસ્ટમથી બચવા, છટકવા માંગે છે.
એટલે જ આ શીર્ષક ધ કેન્ડી હાઉસ કેટલું પરફેક્ટ છે.
હા, પેલી હેન્સલ અને ગ્રેટલની વાર્તા જેવું. મીઠાઈનું ઘર બહારથી બહુ આકર્ષક લાગે, અંદર જવાનું મન થાય.
પણ અંદર જોખમ છુપાયેલું છે, બીજાની ચેતનામાં જોવાની લાલચ. એના બદલામાં આપણે શું ગુમાવી રહ્યા છીએ? કદાચ આપણું પોતાનું અસ્તિત્વ.
બરાબર. આખી નવલકથા આ જ ખેંચતાણની આસપાસ ફરે છે.
અને ઈગના વાર્તા કોઈ એક સીધી લીટીમાં નથી કહેતા, કોઈ એક હીરો નથી.
ના, બિલકુલ નહીં. એમની સ્ટાઇલ જ એવી છે, બહુસ્વરી રચના છે, ઘણા બધા પાત્રો છે, એમના દૃષ્ટિકોણ છે, અલગ અલગ સમય છે, અલગ અલગ શૈલીઓ છે, જાણે એક મોઝેક.
હા, અને આ રચના પોતે જ પેલા સામૂહિક ચેતનાના વિચાર જેવી નથી લાગતી? ઘણા અવાજો, ઘણી વાર્તાઓ, બધું એક સાથે ગૂંથાયેલું.
બરાબર. એક રીતે એ વિષયવસ્તુને જ પ્રતિબિંબિત કરે છે.
તો આ પાત્રોના મોઝેકમાં કોણ કોણ મુખ્ય છે? શરૂઆત બિક્સ બાઉટનથી કરીએ, ઓયુનો સર્જક.
હા, બિક્સ એ કોઈ ખલનાયક જેવો નથી, મતલબ સત્તાનો ભૂખ્યો નથી. એ તો એક આદર્શવાદી છે, બૌદ્ધિક છે. એને ખરેખર માનવ જોડાણની, એકબીજાને સમજવાની ઊંડી ઈચ્છા છે.
એને એમ લાગે છે કે જો આપણે એકબીજાના મન વાંચી શકીએ તો કદાચ દુનિયા સારી બની જાય.
હા, કંઈક એવું જ. પણ પછી એને પોતાના સર્જનના જે પરિણામો આવે છે એનો બોજ લાગે છે. એને અહેસાસ થાય છે કે વાત એટલી સીધી નથી.
ખાસ કરીને એના પોતાના બાળકો પર એની અસર જુએ છે ત્યારે. એનો દીકરો ગ્રેગરી.
હા, ગ્રેગરી એ તો નવલકથાકાર બને છે અને એ એના પિતાની આ પારદર્શક દુનિયાનો વિરોધ કરે છે. એ કહે છે કે કાલ્પનિકતા, રહસ્ય, એ પણ જરૂરી છે.
એટલે બિક્સનું પાત્ર પેલો સનાતન પ્રશ્ન ઊભો કરે છે, સર્જક અને સર્જનનો સંબંધ. તમારી શોધ ક્યાં જઈ શકે છે એનો અંદાજ લગાવવાની જવાબદારી, નિર્દોષ લાગતી શોધ પણ કેવું રૂપ લઈ શકે.
સાચી વાત. પછી બીજા પાત્રો છે જે ગુણ સ્ક્વાડમાંથી આવે છે, અથવા એમના સંતાનો, જેમ કે ક્રિસ સાલાઝાર, બેની સાલાઝારનો દીકરો.
ક્રિસ એ શું કરે છે?
એ કલેક્ટિવ કોન્શિયસનેસનો ઉપયોગ કરે છે પોતાના પિતાને પોતાના ભૂતકાળને સમજવા માટે. એ યાદોના ટુકડા જોડીને કંઈક અર્થ કાઢવા મથે છે.
પણ શું એ સફળ થાય છે? મતલબ ટેકનોલોજી એને મદદ કરે છે,
એને માહિતી મળે છે, તથ્યો મળે છે, પણ શું એનાથી ભાવનાત્મક શાંતિ મળે છે? એક મોટો પ્રશ્ન છે. શું ડેટા એટલે અનુભવ?
હા, એ જ. નવલકથામાં એક જગ્યાએ વાત આવે છે ને કે બધું જાણવું એ એક રીતે કશું ન જાણવા બરાબર છે, જાણે માહિતીના પૂરમાં સમજણ જ ડૂબી જાય.
બિલકુલ. અને ક્રિસની શોધ આ મર્યાદા દેખાડે છે.
તો ક્રિસ એક તરફ છે જે ટેકનોલોજી વાપરે છે, અને બીજી તરફ પેલો
લિંકન બ્લેક.
હા, લિંકન બ્લેક, શાશા બ્લેકનો દીકરો. એ તો પેલો પ્રમાણિકતાનો વળગાળ ધરાવતો છોકરો, ઓથેન્ટિસિટી ઓબ્સેસિવ.
એટલે એ આ શેરિંગનો વિરોધી છે?
સખત વિરોધી. એ તો પેલા ઇલ્યુડર્સને મદદ કરે છે, જે લોકો સિસ્ટમની બહાર રહેવા માંગે છે, અનામી રહેવા માંગે છે, એમને કાઉન્ટર તરીકે મદદ કરે છે.
અચ્છા, એમના માટે વાસ્તવિક અનુભવ શું છે?
એમના માટે વાસ્તવિક એ છે જે રેકોર્ડ નથી થયું, જે શેર નથી થયું, જે ખાનગી છે.
એટલે લિંકન એ પ્રતિકારનું પ્રતીક છે?
એ યાદ અપાવે છે કે જે વહેંચાયેલું નથી, આપણા અસ્તિત્વના જે હિસ્સાઓ બીજા કોઈ માટે સુલભ નથી, તેમાં પણ એક મૂલ્ય રહેલું છે.
બરાબર. ગોપનીયતાનું, આંતરિકતાનું, રહસ્યનું મૂલ્ય, એ એના પર ભાર મૂકે છે. શું સંપૂર્ણ પારદર્શક થઈ જવું એ જ માનવતા છે, કે પછી કંઈક છુપાવી રાખવું એ પણ માનવ હોવાનો ભાગ છે?
આ બહુ વિચારવા જેવો મુદ્દો છે.
અને પછી એક બીજું પાત્ર છે, લુલુ, સ્કોટી હાઉસમેનની દીકરી. એ તો સાવ અલગ જ છે.
લુલુ એ શું કરે છે?
બીજા પુરુષમાં લખાયેલું છે, તમારે આમ કરવું, તમારે તેમ વિચારવું.
બાપરે, અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે?
એ પ્રોક્સિમિટી એસ્ટિમેશન્સ નામની ટેકનિક વાપરે છે. બીજાની અપલોડ કરેલી યાદોનો ઉપયોગ કરીને પોતાના ટાર્ગેટને ટ્રેક કરે છે, પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે.
એટલે જે સાધન કદાચ સહાનુભૂતિ માટે બન્યું હતું, એનો ઉપયોગ નિયંત્રણ અને હિંસા માટે, વેપનાઇઝેશન.
બરાબર. એ ટેકનોલોજીનું સૌથી ભયાનક પાસું દેખાડે છે, અને એના કામની કિંમત એ પોતે પણ ચૂકવે છે. ખોટી ઓળખ, તૂટેલા સંબંધો.
માહિતીના યુગમાં જ્ઞાન એ શક્તિ છે, પણ એ શક્તિનો ઉપયોગ એ બહુ મોટી વાત છે. આ સિવાય પણ ઘણા પાત્રો છે ને, રેબેકા, ગ્રેગરી અમારી.
હા, ઘણા છે, અને બધા મળીને આ બદલાયેલા વિશ્વનું એક જટિલ ચિત્ર બનાવે છે.
અને આ બધાની વાર્તાઓ સીધી નથી ચાલતી. ઈગન આપણને સમયમાં આગળ પાછળ લઈ જાય છે.
હા, શરૂઆતમાં કદાચ થોડું એમ લાગે કે શું ચાલી રહ્યું છે, પણ ધીમે ધીમે કડીઓ જોડાય છે, અને ત્યારે મજા આવે છે, જાણે કે કોઈ કોયડો ઉકેલાતો હોય.
અને તમે કહ્યું એમ, આ માળખું પોતે જ એક સંદેશ આપે છે. જેમ આપણી યાદો જોડાયેલી હોય છે, એમ આ પાત્રો પણ જોડાયેલા છે.
બરાબર. ક્યારેક એક નાનકડી વાત બીજા માટે મોટો ખુલાસો બની જાય છે. વાચકને પણ જાણે એક કલેક્ટિવ કોન્શિયસનેસનો જ અનુભવ થાય, ટુકડાઓમાંથી અર્થ શોધવાનું.
અને માત્ર માળખું જ નહીં, શૈલીમાં પણ પ્રયોગો છે. તમે કહ્યું એમ, ઇમેઇલ્સ, મેન્યુઅલ્સ.
હા, એક કોર્પોરેટ પ્રેઝન્ટેશન જેવું છે, લુલુનું મેન્યુઅલ છે, અને એક આખું પ્રકરણ તો જાણે કમ્પ્યુટર અલ્ગોરિધમથી લખાયું એવું લાગે છે. ઘણા બધા અવાજો, વિચારો, યાદો એકસાથે વહેતા હોય.
અને આ ખાલી સ્ટાઇલ માટે નથી, ખરું ને? એ થીમ સાથે જોડાયેલું છે.
ચોક્કસ. પેલું અલ્ગોરિધમિક પ્રકરણ વ્યક્તિગત ચેતનાના વિલીનીકરણનો ભય અને શક્યતા બંને દેખાડે છે. લુલુના પ્રકરણની ઠંડી શૈલી ટેકનોલોજીના અમાનવીય પાસાને ઉજાગર કરે છે.
એટલે વાર્તા કેવી રીતે કહેવાય છે એ પણ એટલું જ મહત્વનું છે.
બિલકુલ.
તો આ બધા પાત્રો, આ જટિલ રચના, આ શૈલી, એ આપણને કયા મુખ્ય વિચારો સુધી પહોંચાડે છે? ગોપનીયતા વિરુદ્ધ જોડાણની વાત તો આપણે કરી, બીજું શું મહત્વનું છે?
મને લાગે છે સ્મૃતિ અને ઓળખનો પ્રશ્ન એ બહુ મોટો છે.
હા, અવયું તો ચોક્કસ પરફેક્ટ યાદોનું વચન આપે છે,
પણ શું આપણી ઓળખ ખાલી યાદોનો સરવાળો છે? નવલકથામાં એક સરસ વાક્ય છે, ભાવાનુવાદ કરું તો, સ્મૃતિ એ કોઈ રેકોર્ડિંગ નથી પણ એક પુનર્નિર્માણ છે, જે દરેક વખતે તેને યાદ કરવામાં આવે ત્યારે બદલાય છે.
અચ્છા, એટલે આપણી યાદો સ્થિર નથી હોતી?
ના, એ જીવંત છે, બદલાતી રહે છે. તો પછી પેલી ડાઉનલોડ કરેલી સ્થિર યાદ એ ખરેખર આપણે કહેવાય? એ આપણી ઓળખને સ્પષ્ટ કરે કે ગૂંચવે?
હા, આ રસપ્રદ છે. એટલે ટેકનોલોજી જે સત્યનું વચન આપે છે એ કદાચ માનવ અનુભવના સ્વભાવથી જ અલગ છે.
કદાચ કદાચ આપણી પેલી અપૂર્ણ બદલાતી યાદો જ આપણને માનવ બનાવે છે. પેલો ગ્રેગોરી બાઉટન નવલકથાકાર એ કાલ્પનિકતાની વાત કરે છે ને, કદાચ સત્ય હંમેશા સારું ન પણ હોય.
બરાબર, અને આ જ વાત આપણને ટેકનોલોજીની બેધારી તલવાર પર પાછા લાવે છે.
હા, ઓઇલ્યુમાં સારાની સંભાવના છે. ક્રિસ ભૂતકાળ સમજવા વાપરે છે, પણ એ જ ટેકનોલોજી લુલુના હાથમાં હથિયાર બની જાય છે.
એટલે ઈગન કોઈ સરળ જવાબ નથી આપતા. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે નવીનતાની સાથે જવાબદારી પણ આવે છે, એના પરિણામો વિશે વિચારવાની.
અને ચોથો મુદ્દો જે મને બહુ સ્પર્શ્યો એ છે ભૂતકાળનો પ્રભાવ, પેઢીઓ વચ્ચેનો સંબંધ.
હા, ગુન સ્ક્વાડમાં પણ એ હતું, માતા પિતાના નિર્ણયોની અસર બાળકો પર.
બરાબર, અને અહીં ઓયુયુ એ વારસાને વધુ પ્રત્યક્ષ બનાવી દે છે. બાળકો શાબ્દિક રીતે મા બાપની યાદોમાં જઈ શકે છે. શું એ સારું છે કે ખરાબ, મુક્તિદાયક કે બંધન કરતા?
આ બધા વિચારોની સાથે ઈગન પ્રતીકોનો પણ સરસ ઉપયોગ કરે છે. કેન્ડી હાઉસ પોતે જ એક મોટું પ્રતીક.
હા, અને બિક્સની કંપનીનું નામ મંડાલા, પૂર્ણતા, બ્રહ્માંડનું પ્રતીક. પછી સ્ક્રીન, બારીઓ, અરીસાઓ, આ બધા વારંવાર આવે છે. જોડાણ અને અંતર, દેખાડવું અને છુપાવવું, એ બધું દર્શાવે છે.
અને વક્રોક્તિ તો ખરી જ, જે ટેકનોલોજી જોડાણનું વચન આપે એ જ એકલતા વધારે.
સાચી વાત, જે પારદર્શિતા લાવવાનું કહે એ જ નવા નિયંત્રણ લાવે. એક જગ્યાએ કહ્યું છે ને કે ગોપનીયતા એક વૈભવી ચીજ બની ગઈ હતી જે પૈસાદાર લોકો જ ખરીદી શકતા હતા.
એટલે ટેકનોલોજીના સામાજિક અને આર્થિક પાસા પર પણ કટાક્ષ છે.
બિલકુલ, આ પુસ્તક વાંચવું એ ખરેખર એક અનુભવ છે, બૌદ્ધિક પણ અને ભાવનાત્મક પણ.
શરૂઆતમાં કદાચ થોડી મહેનત પડે, પણ પછી જ્યારે બધું જોડાવા માંડે ત્યારે મજા આવે.
હા, અને પાત્રો સાથે પણ જોડાઈ જ જવાય છે. એમની મૂંઝવણો, એમની ઈચ્છાઓ, એ બધું બહુ વાસ્તવિક લાગે છે.
અને સૌથી મોટી વાત એ છે કે આ પુસ્તક વાંચીને આપણે આપણા પોતાના જીવન વિશે વિચારતા થઈ જઈએ છીએ. આપણું ડિજિટલ જીવન.
બરાબર, સોશિયલ મીડિયા પર આપણે શું મૂકીએ છીએ, આપણો ડેટા ક્યાં જાય છે, આપણી ઓનલાઈન ઓળખ કેટલી સાચી છે. ઇગોન ભવિષ્યની વાત કરે છે, પણ એ ભવિષ્ય જાણે આજે જ આવી ગયો હોય એવું લાગે.
એટલે એ આપણને પૂછે છે આપણે કેવું ભવિષ્ય જોઈએ છે, બધું જ ખુલ્લું કે પછી રહસ્ય અને ખાનગીપણા માટે પણ જગ્યા હોય એવું.
મને લાગે છે કે આ નવલકથા આપણને એ શીખવે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી બદલાય,
પણ પેલી માનવીય જરૂરિયાત જોડાણની અને સાથે સાથે પોતાનાપણાની, વ્યક્તિત્વની, એ કદાચ હંમેશા રહેશે. એ ખેંચતાણ કાયમ રહેશે.
હા, અને એટલે જ આ પુસ્તક મહત્વનું છે, કારણ કે એ આપણને આપણા આજના નિર્ણયો વિશે વિચારવા મજબૂર કરે છે. આપણે ટેકનોલોજી સાથે, આપણી ગોપનીયતા સાથે શું કરી રહ્યા છીએ, માનવ હોવાનો અર્થ શું છે, આ ડિજિટલ યુગમાં એ સવાલ વધુને વધુ મોટો થતો જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.